श्रीवासुदेव विमलामृत धाम वासम नारायण नरक तारण नामधेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये।
विक्रम संवत 2076 कार्तिक सुद आठम सोमवार तारीख 4/11/2019 श्री स्वामीनारायण मंदिर वड़ताल धाम द्वारा आयोजित श्री वचनामृत द्विशताब्दी महोत्सव की पूर्व संध्याए आज मारे ओरडे की व्याख्या में अपने कथा भाग 36 मो आया बपोर पछी गोमती ने किनारे
मुझ विना जान जो रे बीजा माइक सहु आकार मुझ बिना जान जो रे बीजा माइक सहु आकार मुझ बिना जान जो रे बीजा माइक सहु आकार मुझ बिना जान जो रे बीजा माइक सहु आकार प्रीति तोड़ जो रे जूठा जानी कुटुंब परिवार प्रीति तोड़ जो रे जूठा जानी कुटुंब परिवार आज मारे ओर रे रे आव्या अविनाशी अलबेल आज मारे ओर रे रे आव्या अविनाशी अलबेल आव्या अविनाशी अलबेल आव्या अविनाशी अलबेल।
मारा शिवाय ना बद्धा आकार ने तमे माइक आकार नाशवंत आकार जड़ आकार दुखदायी आकार मानजो। लागे छे साधु सिंपल वाक्य पण सर्वे शास्त्रनो अंदर सार आवी जाय छे। महाराजे अंतना 38 वचनामृतमां स्पष्ट शब्दमां कह्युं के अमे सांख्यादिक तमाम शास्त्रनो सार काढीने ए ठराव कर्यो छे के मायामांथी थया एवा आकार मात्र ते मिथ्या छे केम जे ते अंते नाश पामे। અક્ષરધામમાં ભગવાન અને ભગવાનના મુક્તનો આકાર જ દિવ્ય અને સત્ય છે, બાકીના બધા આકાર કાળે કરીને થયા છે, કાળે કરીને નાશ થાય છે। માટે એકેય આકારમાં અહંતા મમતા યા પ્રેમ નહીં કરવો, એમાં સુખ નહીં માનવું। ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિ એ એક જ આકાર આપણે પ્રેમાસ્પદ છે, આદરણીય છે, એમાં જ જોડાવવું જોઈએ, બીજા કોઈ આકારમાં નહીં, ચાહે આપણો દેહ હોય યા બીજાનો દેહ હોય, માં હોય, બાપ હોય, સ્ત્રી હોય, પતિ હોય, છોકરા હોય, બંગલો હોય, ખેતર હોય, વાડી હોય, સોનું હોય, ચાંદી હોય, દાગીના હોય, ધંધો હોય, રૂપિયા હોય, હીરા માણે, કોઈ પણ પ્રકારના જડ આકારમાં ભગવાનના ભક્તએ પ્રેમ ન કરવો જોઈએ। ભગવાનના ભક્તએ પ્રેમ કરવાને માટે બે જ આકાર શાસ્ત્રીય છે, સૈદ્ધાંતિક છે, એક મહારાજની મૂર્તિ, બીજા ભગવાનના આશ્રિત બ્રહ્મની જ મૂર્તિઓ હોવાથી એ બે પ્રેમ કરવા જેવા, હેત કરવા જેવા, સંભાર્યા જેવા, જોયા જેવા, પાયમા જેવા, બાકી બીજા કોઈ આકારમાં જો પ્રેમ કર્યો તો એ જીવ મર્યો લક્ષચોરાશીમાં। કોઈ દિવસ એ આકારોમાંથી કોઈને સુખ મળ્યું નથી તો આપણને ક્યાંથી મળશે? એવા બધા આકારોમાં હેત થવાને કારણે, મમતા થવાને કારણે, અહંતા થવાને કારણે, સુખ મનાવવાને કારણે જીવ અતિશય દુઃખી થઈ રહ્યો છે। ભૂતકાળમાં બહુ થયો છે, ભવિષ્યકાળમાં બહુ જ દુઃખી થશે। ગામ ધોળકામાં એક જોશી રહેતા હતા, એનું નામ ગોવિંદરામ જોશી હતું। ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા। મહારાજના વચન અનુસારે ભગવાન સ્વામિનારાયણ અંતકાલે મારા જનને જરૂર મારે આવવું તેડવા આવ્યા, પ્રત્યક્ષ પ્રમાણ દર્શન દીધા। અને મહારાજ કે જોશી ચાલો મારા બાપ, અક્ષરધામમાંથી આવું મોટું વિમાનને આ બધા મુક્તો લઈને હું તમને તેડવા આવ્યો, ઠેઠ ધોળકા તમારા ઘરને આંગણે હાલો બાપા. એ મહારાજ, આટલી બધી ઉતાવળ ક્યાં કરી? મહારાજ કે ઉતાવળ તો શું કરે, તમારું આયુષ થઈ રહ્યું છે. જોશી તમે પોશી વાત ન કરો, બાપ ઉઠો, અક્ષરધામ આલુ છું, બક્ષીશ નથી, તમારા સાધનનું ફળ મારો રાજીપો છે, મારા બિરુદ્ધને સંભાળીને તમને લેવા આવ્યો છું. પણ મહારાજ, મારા છોકરા નાના છે. સર્વે જૂઠા માઈક આકાર મારા મરી ગયા, અને મમતા કહેવાય, મારા છોકરા નાના છે અને સ્ત્રી પણ સમજું નથી, ગાંડી છે, માટે મને 2 વર્ષ મૂકી જાઓ પ્રભુ, 2 વર્ષ પ્લીઝ, 2 વર્ષ મૂકી જાઓ. તો ઠીક, મહારાજને આ વાત પસંદ ન પડી. મહારાજ જરા અકળાણા અને બોલ્યા, જાઓ 5 વર્ષ કાચલા કૂટો. એમ કહીને ભગવાન શ્રી હરિ અંતર ધ્યાન થઈ ગયા. ગોવિંદરામ જોશી ન ગયા મહારાજારે. આવું બન્યું. પછી 5 વર્ષ એમનામ સંસારના દુઃખમાં કાચલા કૂટતા રહ્યા. મુજવીના જાણજો રે બીજા માઈક સંગાકા. હે વાલા ભક્તો, મારા સિવાય બધા માઈક જડ દુઃખદાયક આકાર છે એમ સમજો. માયામાં કોઈ સુખી થયો નથી, કોઈ થવાનો નથી, કોઈ સુખી છે નહીં. ભ્રમ 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 છે, માત્ર ભ્રમ. માટે પ્રીતિ તોડો એ બધા આકારમાં. પ્લીઝ પ્રીતિ ન કરો, સુખ ન માનો, મમતા ન કરો, અહંતા ન કરો. મૂકી દો એ બધું, છોડી દો એને, જૂઠું જાણીને છોડી દો. અને જો નહીં છોડો તો બહુ દુઃખ ભોગવવા પડશે. આપણે બીજાની ભૂલમાંથી શીખી જઈએ ને તો સારું. પોતાની ભૂલોથી શીખવાને બદલે બીજાની ભૂલોમાંથી શીખી જવું એ ઉત્તમ અને ઓછું પીડાદાયક છે. ગોવિંદરામ જોશીએ ભૂલ કરી એમાંથી આપણે ચેતી જવું જોઈએ. અજનાભ ખંડનું રાજ્ય છોડીને ઋષભદેવ ભગવાન જેવા, ભગવાન જેના બાપ હતા એના દીકરા ભરત રાજર્ષિ પુરાશ્રમમાં ગંડકી નદીને કાંઠે ભગવાન મેળવવા માટે તપશ્ચર્યા કરવા બેઠા ને મૃગના બાળકમાં હેત થઈ ગયું દયાને કારણે. ભૂલ થાય 3 જન્મ લાગી ગયા, મૃગલું થયા, પશુ અવતારને પામ્યા. ભરતજીની ભૂલને જોઈને હવે આપણે ભૂલ કરીને પછી નવો ઇતિહાસ રચવાની શું જરૂર છે? એમ જ શીખી ન જવાય સીધું કે એણે કર્યું એવું આપણે કરવું નથી, એણે કર્યું એવું આપણે કરવું નથી. ભરતજીને નેગેટિવ ગુરુ બનાવી લેવાય, એ ભૂલ આપણે કરવી નથી. મગનીરામ જેવો મગનીરામ ઘરબાર પરિવાર છોડી ભગવાનને મેળવવા માટે નીકળેલા, એમાં એને કોક મળી ગયા બ્રાહ્મણ, એની પાસેથી શારદા દેવીને સિદ્ધ કર્યા. બ્રાહ્મણ કે ભાઈ તું મારી દીકરીને પરણે? તો કે ના હો, હું તો ભગવાન મેળવીશ અને પછી બીજા ત્રીજા બાવાઓને, એના આશ્રમોને, એના સંપ્રદાયોને, એના ચેલાઓને, એની બોલ બાલાને, જાહો જલાલીને જોઈને પોતાને પણ એના જેવું થવાની ઈચ્છા થઈ. મોટેપમાં મન ગીર્યું, પછી 1000 ચેલા કર્યા ને ઊંટ માથે 9 વાગ્યાને ભગડાટી બોલાવી ભગવાન મેળવવાનું મેલ પડ્યું. અને શારદા દેવીની પ્રાપ્તિને કારણે સિદ્ધિઓ મળી હતી, એનો ઉપયોગ કરી કરી મોટાઈ વધારી અને મગનીરામ માયામાં બરાબર ગૂંચવાઈ ગયા. પછી મહારાજ મળ્યા અને મગનીરામને પોતાને શરણે લીધા. એ બધી વાત પતિ અદ્વૈતાનંદ સ્વામી તરીકે મહારાજે પોતાના સાધુ કર્યા. પણ આપણને બહુ મોટું દ્રષ્ટાંત મગનીરામે પૂરું પાડ્યું, એમાં શંકાને સ્થાન જ નથી. વડનગરમાં બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય શ્રીરંગદાસજીને એના શિષ્ય સ્વામી ઈશ્વરચરણદાસજી થઈ ગયા, જે 35 બ્રહ્માનું રાજ કરતા. એને શિરોહી રાજાની રાજધાની જોઈને મોહ થયો અને શિરોહી રાજાના દીકરા થયા. પૂર્વજન્મનો બધું યાદ રહ્યું, ધાયવા નહીં, દેહ છૂટી ગયો. 5 જન્મની કથા એણે લખી બસ એ બધું સાંભળીને જ આપણે સજગ થઈ જવું જોઈએ કે મર્યા જો આ ડોળું કઈ ડાપણ કરવા ગયા. સર્વે માયક આકારમાંથી વૃત્તિઓ તોડી નાખે પારીને એક આકાર ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય આનંદદાયક એને જ પોતાનો માની એમાં પ્રેમ કરવો નહીં, એમાં પોતાની વૃત્તિઓ હેતથી રાખવી ને હોંપાઈ જવું, આ સિવાય કાંઈ કરવા જેવું નથી. કેટલાક દાખલાઓ છે કે જેને આપણે જોઈને શીખી જવાનું છે, આપણે દાખલો ઊભો કરવો નહીં, કોકના દાખલા શીખી જવાનું. બીજા એક ધોળકાના જીવરાજ શાહ હતા, એટલે ધોળકાના જોશી ને આશા, એ તો બિચારા વાસનાથી બહુ હેરાન થયા વાણિયા. મહારાજ જીવરાજ શાહને તેડવા માટે ઠેઠ અક્ષરધામમાંથી મોટું વિમાન લઈને ધોળકા ગયા. શાહને ફળીએ વિમાન ઊભું રાખ્યું ને એમ કહ્યું, જે જીવરાજ શાહ, હાલો બાપ, અમે તમને તેડવા આવ્યા છીએ, તમે અમારા આશ્રિત છો ને અમારું વચન છે કે અંતકાલે મારા આશ્રિતને મારે જરૂર તેડવા આવવું, બિરુદ મારું ને બદલે સર્વજનને જણાવું. હાલો, હે મહારાજ, હે મહારાજ, હે 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 મહારાજ, કે શેઠ, હે હે કરો, માં દેહમાં બહાર નીકળો, મૂકો માયા, સંસાર, પરિવાર, પ્રીતિ તોડજો, જૂઠા જાણી કુટુંબ. હાલો, પણ મહારાજ, હું પણ મહારાજ, મારી દીકરીની દીકરીને પરણાવવાની છે ભાણીબાને. અરે અરે મહારાજ, કે અહીં ભાણીબા ક્યાં લેવો અત્યારે? નહીં નહીં મહારાજ, એક કામની એક બીજું છે. શું કપાસિયાની વખાર ભરેલી છે, વેચાણો નથી માલ, એ વેચવાનો છે પ્રભુ, માટે હમણાં નહીં, હમણાં નહીં, હમણાં નહીં મહારાજ, હમણાં નહીં, મને મેલી જાઓ. ઠીક ઠીક પ્રભુ, રાજી રહેજો, હો, બાય બાય. મહારાજ ગયેલા વાણીએ કર્યો ને ખેલ કાંઈ, ભગવાન સ્વામિનારાયણ કે તો હારું, બાય. મહારાજ જતા રહ્યા અને પછી 22 વર્ષ સુધી ધોળકાના જીવરાજ શાહ જીવ્યા. પછી સ્ત્રી છોકરો કોઈ એની ચાકરી કરનારું હતું નહીં, અને બહુ હેરાન થયા અને પીડાઈ પીડાઈને પછી મર્યા. આવું થયું અને પછી મારા તેડવા આવ્યાનું આવ્યા એ કોઈ લખ્યું નથી. મુજ વિના જાણજો રે, બીજા માઈક સહુ આકાર, એ પ્રીતિ તોડજો રે, તોડજો પ્રીતિ તોડજો, જૂઠા જાણી કુટુંબ પરિવાર. આ કુટુંબ પરિવારમાંથી પ્રીતિ તોડવાની વાતું ભગવાન સ્વામિનારાયણ કરે છે, એ તો માથામાં કુવાડી માર્યા જેવું અમો લાગે છે. માં જેવી માં, બાપુજી જેવા બાપુજી, ભાઈ જેવા ભાઈ, બીજી બાઈ, ભાભી તો ભાભી, આહા બેનની વાત જાવે તો જીજુ તો આહા મારો વાલો જીજુ, અને છોકરા છે અહીંયા તો હાય હાય ટાબરિયા ટબુડી ઢબુડી. એટલે આમાંથી પ્રીતિ તોડવાની વાત મહારાજ તમે કરો છો, તમને કાંઈ શરમ આવે છે? મા બાપ કુટુંબ પરિવાર આપ્યા, લીલી વાડી ઘોડી લીલા લેટ તાપગર, અને પાછી પ્રીતિ તોડજો. અરે ભગવાન, આ શું આદરી તમે? મહારાજ કે તોડજો તોડજો, ખાલી મારામાં જ જોડો, મરી ગયા નહીતર જો એમાંથી પ્રીતિ ના તોડી તો. એ કોઈ તમારા નથી મૂર્ખાવો, હું એક જ તમારો છું, હતો અને રહીશ. આવા તો જેટલા દેહ લીધા એમાં કેટલાય સગા સંબંધી થઈ ગયા ને ગયા, જ્યાં જન્મ આવ્યો ને આ મા બાપ કુટુંબ પરિવાર થયા, મર્યા એટલે પૂરું. ફરીને જન્મ આવ્યો ત્યાં નવા મા બાપ કુટુંબ પરિવાર થયા, ત્યાં મર્યા એટલે પૂરું. વળી જન્મ આવ્યો ત્યાં મા બાપ ભાઈ કુટુંબ બધું થયું, મર્યા એટલે ગયું. આવા તો કંઈક બદલાઈ ગયા, એ કોઈ તમારા નથી, કોઈ હતા નહીં, કોઈ સાથે રહેવાના નથી. હું તમારા આત્મામાં પૂર્વે પણ હતો, કરોડો વર્ષ પહેલાં, આજ પણ છું, પછી પણ રહીશ. હું જ તમારો સાચો સાથી છું, સુખદાયી છું. ભલા માણા સમજો કે ન સમજો, કથા બધા સાંભળો છો કે આમ નામ દાંડિયા ડફ કરો, છોડો બધું. સમય બદલાય છે તો પરિસ્થિતિ બદલાય છે, હે સમય બદલાય છે તો પરિસ્થિતિ બદલાય છે, બદલાતી મનોદશામાં, આ બદલાતી મનોદશામાં આખે આખા માણસ પણ બદલાય છે. મિત્ર હોય દુશ્મન થાય છે, ને દુશ્મન મિત્ર બની જાય છે. લાગણીઓ, વર્તન અને વ્યવહારની સાથે
લાગણીઓ વર્તન અને વ્યવહારની સાથે સંબંધોના સાચા ખોટા સમીકરણો બદલાય છે.
આ બધું આવું છે. ક્યાંક તો પળવારમાં પણ ઘણું અને ઘણું વર્ષો પછી એ બદલાય છે. ક્યાંક તો પળવારમાં પણ ઘણું બદલાઈ જાય છે અને ઘણું વર્ષો પછી ક્યાંક બદલાય છે.
નરી વાસ્તવિકતા તો એ છે કે નરી વાસ્તવિકતા પરમ સત્ય તો એ છે કે ભગવાન વિનાનું બધું જ સતત બદલાય છે.
ભાઈ ભાઈ, એટલે મહારાજે કહ્યું, મારા સિવાય બધા આકારો બદલાય છે, નાશ થાય છે. માટે પ્રીતિ તોડો અને એક મારી મૂર્તિમાં પ્રીતિ જોડો. આટલું આટલું મહારાજે અને સંતોએ આપણા માટે કહ્યું, તોય આપણે કાંઈ ધ્યાનમાં ન લીધું. કેટલા બધા મૂર્ખ અને જડ હશું કહો. ગામ વ્યાર કહેવાય. એમાં એક સત્સંગી કણબી હતા. ભગવાન એને અંતે તેડવા આવ્યા ત્યારે તે દેહ મૂકીને મહારાજ ભેળા ચાલ્યા. હરિભગત હતા ગામ વ્યારમાં. અને પોતાની વાડીમાં બાજરી ટોવા સારું માળો કર્યો હતો, માંડવો. બરોબર ત્યાં આવ્યા, તે વિમાનમાંથી ઉતરીને માંડવામાં બેસી ગયા. તરી બીજાનું ઢબી બીજાનું સાલા વાસણ આવ્યા નહીં. વ્યારના હરિભગતને આવું થયું. હે કે આ મેળા ઉપર જઈને બેઠો, તેણે એમ ધાર્યું કે છોકરો નાનો છે, આ કામ બાકી છે, ને ચકલા બાજરીને ખાઈ જશે એટલે છોકરો શું ખાશે. એમ છોકરાને વિશે હેતે કરીને ભૂત થયો. વ્યાર ગામનો કણબી ભૂત થયો અને આવેલા મહારાજ વયા ગયા. પ્રીતિ તોડો. ભગવાન સિવાય ક્યાંય મમત્વ રખાય નહીં, નહીં જ રાખવાનું. કારણ, ભગવાન સિવાય કોઈ આપણું છે નહીં, તો શા માટે આપણું માનવું? શું કામ? ખોટું માનીને હું કામ છું? દુઃખ તુમે ક્યાં તોડેગા ભાઈ, દુઃખ તુમે ક્યાં તોડેગા? તુમ હી દુઃખ કો તોડ દો. ઉઠો, પ્રભુ કો હી અપના માન કર. કેવલ એક પ્રભુ કો હી અપના માન કર, બસ ઉન્હી સે નાતા જોડ દો. ત્યાં નાતો જોડ્યા જેવું છે. તોડો જૂઠા જાણી કુટુંબ પરિવાર સે પ્રીતિ. આ સંસાર તો ભલભલાને બાંધે એવો છે, ત્યાગી ગૃહી બધાનો. નાવડા ગામની એક વાત કરું, ત્યાં નથુભાઈ કરીને એક ઠક્કર હતા, હારા હરિભગત હતા. એને દીકરો નહોતો અને પોતાને દીકરાની બહુ ઈચ્છા રહ્યા કરતી. આ દુનિયામાં આવ્યા પછી આપણને કેટલીક ઈચ્છા રહ્યા કરતી હોય, આમ થાય તો સારું, આમ કરવું છે, મારે એમ કરવું છે. આ બધી ઈચ્છાઓ છે ને, એ ભગવાન પાસે જતા રોકે છે. એ બધી વાસનાઓ છે. કંઈક મમતા છે, કંઈક વિષય સુખ ભોગની વાસના છે, કંઈક કરવાનો અહંકાર છે. આ બધું નડે ભગવાન પાસે જવામાં. બધી બલા છે. બહુ ઈચ્છા રહેતી તેને. પછી નાવડાથી એક દી ઉપડ્યા ગયા ગઢડે. જય ગોપીનાથજી મહારાજ આગળ ખૂબ રડ્યા કે કાંઈક દયા કરો. ભૂંદરાને બાર બાર ગલુડિયા, મને એક દીકરો ન આપો. ગોપીનાથજી મહારાજે પછી એક વાસનાવાળો જીવ હતો ને એને ઘરે મોકલી દીધો. તેથી એને દીકરો થયો અને કુટુંબ રાજી થયું. પેડા વેસ્યા, ઉત્સવ કર્યો અને છોકરો 5 વર્ષનો થયો. એમાં એવો તાવ આવ્યો, મરી ગયો. અરે 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 અરે, નહોતો તો સારું હતું. આ થયો, જોયો, રમાડ્યો, મમતા કરી અને પછી હાથમાંથી ખોયો, ભૂકા કાઢી નાખ્યા, એવું દુઃખ થયું. રો રો કરે, છોકરાને બાળવા ન જવા દે, બધાએ સમજાવીને છોકરાને નનામી કરીને એને પછી સ્મશાને લઈ જઈને બાળ્યો ને પછી ઘેરે આવ્યા. અને નથુ ઠક્કરને છોકરામાં હેતનો પાર નહીં હો, કલ્પાંત કરવા માંડ્યો, એવો રડવા માંડ્યો, એવું એવું બધું બોલે, ગાંડા કાઢવા માંડ્યો. અને એમ કરતાં કરતાં પોતાનું માથું ઘંટીના પડમાં એવું પછાડ્યું, લોહીની ધાર થઈ. સ્નેહ મુલાની દુઃખાની. દુનિયામાં જેટલા દુઃખો છે ને એનું મૂળ સ્નેહ છે. સ્નેહનું મૂળ મમતા છે. મમતાનું મૂળ અસત્ય પદાર્થમાં મોહ અજ્ઞાન છે. સ્નેહ મુલાની દુઃખાની, લોભ મુલાની પાપાની. જેટલા કાંઈ જગતમાં પાપ થાય છે એના મૂળમાં જાઓ ને તો લોભ હોય, લોભમાંથી પાપ થાય. સ્વાદ મુલાની વ્યાધયઃ, જેના જેના શરીરમાં જે તે રોગ છે એના મૂળમાં જાઓ તો ખાવાનું ઠેકાણું ન રાખ્યું હોય, હવાદ્યું હોય, નડતું હોય તો દેદેશ કરતો હોય. સ્વાદ મુલાની વ્યાધયઃ. ત્રીણી ત્યક્ત્વા સુખી ભવે. કોઈ ડાયાએ આ સુક્તિ કહી છે કે એ ત્રણેયનો ત્યાગ કરીને સુખી થાવ ભાઈ? હા, સ્નેહ મૂકો, લોભ મૂકો, સ્વાદ મૂકો, સુખ રાખો, અને એ ત્રણ રાખશો તો સુખ હાલ્યું જશે ને દુઃખ જ રહે તમારે. માથું ફોડ્યું, લોહી કાઢ્યું ત્યારે એની બેનને એમ થયું, અણે તો બહુ કરી લે. એની બેન બહુ ભગત હતી નથુ ઠક્કરની. એની બેને કહ્યું, ભાઈ કાંઈક શરમ કર, શરમ કર, તને ખબર નથી પડતી આપણે હરિભગત છીએ, આમ કરાય? નહીં, મને મારો છોકરો હવે ડાયો થા ડાયો. પછી બહુ ગાંડા કાઢવા માંડ્યો તો એની બેને એના હગ્ગા ભાઈને થાંભલે બાંધ્યો અને ઉપદેશ દેવા માંડી, આપણે હરિભગત છીએ, આમ ના કરાય. આ ખબર જો સંતોને પડશે ને તો સંતો ઠબકો દેશે. આ જગત તો ભાઈ નાશવંત છે, આપણે નહોતા ને કોઈ નહોતું, હશે તો કાલ નહીં હોય. કેટલોક સમજાયો ને પોતે પાસે બેસીને શિવજી મહારાજને પ્રાર્થના કરવા માંડ્યો. બેન ભાઈને થાંભલે બાંધી પાસે બેસી અને ભગવાનને માંડી પ્રાર્થના કરવા. ભક્ત હતી, પ્રાર્થના કરતા કરતા અડધી રાત થઈ ગયો, પણ બેન રોતી જાય ને પ્રાર્થના કરતી જાય ત્યારે શ્રીજી મહારાજને એમ થયું કે હવે જવું પડશે. નાવડામાં નથુ ઠક્કરને ઘરે રાતે 12 વાગે મહારાજ પ્રગટ થયા. દયાળુ છે ને, કેટલી દયા. ઘર અંધારું હતું પણ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એટલે એકદમ ઘણો બધો પ્રકાશ થયો. પછી મહારાજે નથુ ઠક્કરને કહ્યું, નથુ તું શા માટે રડે છે? મહારાજ મારો દીકરો. મહારાજ કે ભલા માણસ, આ જગતમાં કોઈ કોઈનો બાપ નથી, કોઈ કોઈનો દીકરો નથી, આ તો બધા માયાના આકાર છે, આત્મા ચૈતન્ય છે, સત્ય છે, ભગવાનનો દાસ છે. નહીં મહારાજ, મારે એકલો એક જ દીકરો હતો, એ મરી ગયો. મહારાજ એમાં મારે બહુ વ્યત હતું, તેથી મહારાજથી રહેવાતું નથી. હું બધું જ્ઞાન જાણું છું, વચનામત વાંચું છું, પાઠ કર્યા, પણ મને હેત બહુ, મારા છોકરામાં બહુ હેત, એકનો એક છોકરો મારો. મહારાજ મારો છોકરો લાવો. બેને કહ્યું, મહારાજ આનું કાંઈક સારું કરો, આમને ગાંડો થઈ જાય. ત્યારે મહારાજે ચપટી વગાડી, કાળિયા. એના છોકરાનું નામ કાળિયો હતું. મહારાજ કે, કાળિયા? તો કે, હા મહારાજ. અહીંયા આવ્યો મૂર્તિમાન કાળિયો, આવીને ઊભો રહ્યો. નથુ ઠક્કર કે, માર દીકરો, માર દીકરા, માર દીકરા. ત્યારે કાળિયો કે, આઘારે જો, ખબરદાર મને અડ્યાને દીકરો કીધું તો. કેમ બેટા? હેનો બેટો? તમે શા સારું મારા માટે કલ્પાંત કરો છો? આજથી 5 વર્ષ પહેલા હું ક્યાં તમારો દીકરો હતો? બોલો. આજથી 5 વર્ષ પહેલા હું તમારો દીકરો હતો, શું તમે મારા કાંઈ બાપ હતા? બોલો. હું જન્મો ત્યાંથી એક વખત પણ મેં તમારી સાથે ખાધું નથી, કેવળ દૂધ સાકરને પેડા ઉપર રહ્યો છું, તમને ખબર છે ને? તું 5 વર્ષ પહેલા મારો દીકરો નહોતો, તું ક્યાં હતો, કોણ હતો? હું તો પહેલા બ્રહ્મચારી હતો એમ. પણ મને કાંઈક મા બાપમાં વાસના રહી ગઈ હતી, તેથી મારે મરવાનો સમય થયો ત્યારે હું ત્યાગી હતો, બ્રહ્મચારી હતો, છતાં મારા મા બાપ મને સાંભળી આવ્યા. પ્રીતિ તોડજો રે જૂઠા, જાણી કુટુંબ પરિવાર. બોલો, સાધુ સંતોને પણ આવી રીતે સગા સંબંધીમાં હેત હોય છે ને, એટલે પાછા ફરીને જન્મે વળી પાછા સંસારમાં દુઃખ ભોગવે છે. સંસાર પરિવાર ઘરબાર છોડી ભગવાનની સેવામાં વર્ષો સુધી રહ્યા હોય તોય દેહના સંબંધી સાથે નાતો સંબંધ હેત તોડી શકતા નથી, આટલી બધી ગાફલાઈ રહી જવા પામે છે. હું બ્રહ્મચારી હતો, મને સંબંધીમાં હેત હતું, એટલે મને એ સાંભળ્યા મરતી વખતે મારે જન્મ આવ્યો. પ્રીતિ તોડજો રે જૂઠા, જાણી કુટુંબ પરિવાર. નાવડાના નથુ ઠક્કરની આ કથા છે, બની ગયેલી ઘટના છે. અને જેવો મારો દેહ પડ્યો અને એ જ વખતે તમે ગઢપુરમાં જઈને ગોપીનાથજી મહારાજ પાસે દીકરો માંગ્યો, અને તેથી મહારાજે મને ધામમાં ન તેડી જતા તમારે ઘેરે જન્મ આપી દીધો. ફટલે તાય તા કામ કરી નાખ્યું મહારાજે. પણ હવે મને વાસના ટળી ગઈ એટલે મહારાજ રાજી થઈને મને અક્ષરધામમાં તેડી ગયા છે. હવે તમે જો આપઘાત કરશો, કલ્પાંત કરશો, તો મહારાજ તમને ક્યાંના ક્યાંય ફેંકી દેશે, તે કોઈ રીતે તમારો પાછો છૂટક્યો નહીં થાય. માટે ડાયા થાવ, ડાયા કોણ દીકરો ને કોણ બાપ. આ પ્રમાણે ઓલા છોકરાએ તો ધધડાવીને ઉપદેશ આપ્યો, કેમ જે આગલા જન્મનો બંચારી જ્ઞાની માણા, સમજ્યા? આ સાંભળીને નથુ ઠક્કરની અક્કલ ઠેકાણે આવી ગઈ કે કરીને કઈ મર્યા હેડેલા, આ તો બધું સારું આવું છે કે આમાં ક્યાં કાંઈ લેવા જેવું છે? આ બ્રહ્મચારી નીકળ્યો માળો એલ્યા, હું તો જાણતો મારો દીકરો, તે બધું એમ જ છે. આ બધું માની લેવાની કાંઈ જરૂર જ નથી, ભગવાનને પોતાના માનીને એની ભક્તિ કરીને ઝટ પૂરું કરાય, બાકી આ ચીકણો લોક માની નાખે એવો છે, મુક્ત બંધન લોક. નથુ ઠક્કર સમજી ગયા, ઊંડા ઉતરી ગયા, અજ્ઞાનના કાચલા ઉખડી ગયા, જ્ઞાનનું પડલ ખુલ્યું. તેથી તેણે પોતાના દીકરા કાલિયાને કહ્યું, કાળું હવે તમે સુખેથી ધામમાં જાઓ, બ્રહ્મચારી મહારાજ પધારો, હવે હું નહીં મરું, હવે હું કલ્પાન નહીં કરું, હવે મને જેમ છે તેમ બરાબર સમજાઈ ગયું છે, હવે તમે જાઓ. એટલે શ્રીજી મહારાજ અને છોકરો બંને અંતર ધ્યાન થઈ ગયા. વળી ઘરમાં અંધારું થઈ ગયું. પ્રીતિ તોડજો રે જૂઠા, જાણી કુટુંબ પરિવાર. કેમ થશે ભક્તો, અઘરું છો? બિચારા બ્રહ્મચારી મહારાજ પાછા આવ્યા, જો બ્રહ્મચારી મહારાજ મટીને કાળું થયા. બોલો, કાળું ભાઈ ઠક્કર લીધી ટક્કર માયા આવી રહ્યો, ચક્કર આવી જાય એવી. હા હા હા, વાસના તો ગાભા કાઢ નાખે. ઠીક, ભગવાને દયા કરી, સાચું જ્ઞાન કાળુના મુખેથી જ બોલાવીને આપ્યું ત્યારે સમજાણું. પછી નથુ ઠક્કર અને એમના બેન ભક્ત હતા તે બંને ભાઈ બહેન તીર્થ કરવા નીકળ્યા. ગાડી જોડીને બધે મંદિરે મંદિરે દર્શને જાય એમ જાત્રા કરતા કરતા બધા મંદિરે રસોઈયું આપી, એક એક મંદિરે, તથા ઠાકોરજીને વાસ્તે ઘરેણાને લુગડા કરાવ્યા અને પછી ઘેરે આવ્યા. પછી નથુ ઠક્કર જીવાને ત્યાં સુધી ભજન પરાયણ અને સાધુ સંતોના સમાગમ પરાયણ રહ્યા. બસ એમાં જ આખી જિંદગીનો પછી વખત ગાળ્યો અને અંતે ભગવાનના ધામમાં ગયા. આવું થયું. પ્રીતિ તોડજો રે જુઠ્ઠા જાણી કુટુંબ પરિવાર, મુજવીના જાણજો રે બીજા સર્વે માઇક આકાર જળ આકાર. જુઓ ને ગઢડાના પ્રથમના 21મા વચનામૃતમાં મહારાજ કેવું બોલ્યા, મહારાજ કેવું બોલ્યા, મહારાજ કે આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં, હે નહીં, આ દેહ તમારું સ્વરૂપ નથી, આ દેહ તો માયાનું સ્વરૂપ છે, માયા છે માયા, આ તમારું શરીર છે નહીં, માયા છે, તમે નહીં. અને દેહના જે સંબંધી છે તેને પોતાના સંબંધી માનવા નહીં, એ તમારા સંબંધી નથી, એ તો આગલા જન્મના લેણિયા જ છે બધા, તમને લુચી સુશી ખાવા પધાર્યા છે. તમારો સાચો સંબંધી તો મહારાજ કે હું છું, આવડા નહીં બધા, આ તો દેહના સંબંધી, તમારા નહીં, તમારા સંબંધી હું અને સાધુ નહીં, ના, તેને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરીને આવ્યો છે, 84 લાખ દેહને ધરીને આવ્યો છે, આ આ સમુદ્ર જેટલું માનું દૂધ ધાવીને આવ્યો છે. અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વને પેટ જન્મ લીધા છે, કૂતરીને પેટ લીધો છે, ગધેડીને પેટ લીધો છે, ઊંટડીને પેટ લીધો છે, ભોપંડીને પેટ અવતાર લીધો, ગરોળીને પેટ લીધો, એવું કા. તથા જગતમાં જેટલી કૂતરીઓ, જેટલી મીંડળીઓ, જેટલી વાનરીઓ, એ આદિ જે જે 84 જીવ છે તે સર્વને પેટ કેટલીક વાર જન્મ ધર્યો છે, મેં અને તમે બધાએ જન્મ લીધા છે. અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે, આ બધી ગણાવી, કૂતરીઓ વાનડીઓ બિલાડીઓ, એમાં કઈ એને સ્ત્રી નથી કરી, કઈ નથી કરી, સર્વને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે. કેમ જે આ કારખાનું તો ગણાય નહીં એટલા કાળથી ચાલુ છે, એ વાત ભગવાન જાણે છે, આપણે તો જાણતા નથી. આપણે તો હમણાં આટલું જાણીએ છીએ, આ તારીખે હું જન્મો ને આટલો મોટો થયો, નામ થયું, નામ મારા હગાન વાલા, લાંબી કાંઈ ખબર નથી, નથી ભૂતકાળ કાંઈ લાંબો જાણતા, નથી ભવિષ્યની કાંઈ ગતા ગમ, આટલામાં ને આટલામાં આ મારો દેહ ને આ મારું નામ ને આ મારા બાપા ને આ મારું ઘર ને હું રૂપિયાવાળો હું આવો ને તેવો ને આમાં હારી પેટ હલવાઈ ગયેલા છી. અને એ હકીકત એકેય નથી, એ જ્ઞાન સાચું નથી. સર્વને પોતાના ધણી કર્યા છે. કોઈએ એવું પણ નહીં માની લેવાનું કે પુરુષનો દેહ હોય એ બીજે જન્મે પુરુષ જ થાય, બીજે જન્મે એ સ્ત્રી પણ થાય, સ્ત્રી હોય એ પુરુષ પણ થાય. આત્મા નથી, પુરુષ નથી, સ્ત્રી, એને તો ગમે તે દેહ ભગવાન જે આપે એ આવે. તેટલા માટે જેમ એ 84 લાખ જાતના સગપણને હમણે માનતા નથી, તથા 84 લાખ જાતના દેહને પોતાનું દેહ માનતા નથી, તેમ જ એક્ઝેક્ટ એવી રીતે આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં, અને આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં, પોતાને આત્મા માનવો અને ભગવાનને પોતાના સંબંધી માનવા, આટલું પકડી લેવું. કેમ જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં, રહ્યો બોલો, રહ્યો તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે, સાચું. આ દેહનો સંબંધ કેટલા દી રહે, જીવ કાયાને જુદારો થાય, આ કાયામાંથી નીકળવું પડશે, આપણે ઉપર જવાનું અને કાયા રાણીને સ્મશાનમાં જવાનું, આનું અંતિમ ઠેકાણું સ્મશાન છે, ત્યાં જઈને આ દેહ રાખ થશે અને આત્માએ જેવા કર્મ કર્યા હશે એવા લઈને એ આગળ જશે. તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ આત્મા છે, બ્રહ્મ છે, ધામ છે એમ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો, સાધુનો સંગ નિરંતર રાખવો તો ઠેકાણે રહે અક્કલ. સારા સાધુની સાથે જો જીવ નહીં બંધાણો હોય, એની કથા વાર્તા સત્સંગ જો નિરંતર નહીં કરતા હોઈએ ને એમનામ બંઠાઈશમાં વાયડામાં જીવતા હશું તો હલવાઈ જવું કાંઈ, ઘણાને તો કથા હારે બાપે માર્યા વેર છે, હરામ જો કોઈ દી કથામાં સભામાં બેહતો હોય તો એવાને શું ખબર પડશે કે ભગવાન શું છે, માયા શું છે, આત્મા શું છે, કલ્યાણનો માર્ગ શું છે. માટે ભગવાને વચન દીધું પ્રથમના 21માં વચનામૃતમાં કે દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે શું કરવાનું, સાધુનો સંગ નિરંતર રાખવો. બોલો, નિરંતર શબ્દનો પ્રયોગ કર્યો, નાસ્તિ અંતરમ યસ્મિન સહ ઇતિ નિરંતર, જેમાં ડિસ્ટન્સ નથી, કન્ટિન્યુઅસ અખંડ સાધુનો સમાગમ રાખો. ઉગરવું હોય તો, નહીતર ભૂંડે હાલે મોત થાય, જન્મ બગડી જાહે, પાછા ગાડાડા પાડાડા ઘેટા બિલાડા થવું પડશે. માટે ચેતો, પ્રીતિ તોડજો, જૂઠા જાણી કુટુંબ પરિવાર, મુજવીના જાણજો રે બીજા માઇક સહુ આકાર. હવે થોડું વૈસન પાય ને એની પેર બોલ્યા. એકવાર મહારાજ ભુવાલડી ગામ પધાર્યા હતા, ભુવાલડી. ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું, જે સ્વામી તમે સવારમાં આવજો. અને પોતે ડુંગરજી આદિ પાળાને લઈને મહારાજ વેલાલ પધાર્યા. પટેલ જયસંગભાઈની ખડકી વેલાલમાં છે ને, એ ખડકી ઉપર માડ છે, એની ઉપર મહારાજ બિરાજમાન થયા. ત્યાં થાળજીમાં અને સંત મંડળને જમાડ્યા. પછી શ્રીજી મહારાજ પટેલ જયસંગભાઈના બાગમાં પધાર્યા. ત્યાં સર્વ સંતને જ્ઞાનની વાર્તા બહુ કરી. બગીચામાં બધા સાધુને બેહાડ્યા ને મહારાજે જે ધાણી ફોડીને જ્ઞાનની, મહારાજ કહે સાંભળો, જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ એનાથી પર પોતાના આત્માને સમજવો. હું જાગ્રત નથી, સ્વપ્ન નથી, સુસુપ્તિ નથી, હું ત્રણેય અવસ્થાથી, ત્રણેય શરીરથી, ત્રણેય ગુણથી પર શુદ્ધ ચૈતન્ય ચિદાકાશ બ્રહ્મધામ છું આ સમજો. ને પ્રત્યક્ષ શ્રી પુરુષોત્તમ નારાયણનું મન કર્મ વચને કરીને ભજન કરો. પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણનું આ બે કામ કરો. આત્મજ્ઞાન મહાત્મ્ય જ્ઞાન, આત્મજ્ઞાન મહાત્મ્ય જ્ઞાન, જટ મળે ભગવાન. એમ કહીને વળી બીજી પણ એ અંગની ઘણીક વાર્તાઓ કરી જયસંગભાઈના બાગમાં વેલાલમાં. અને કોઈક સાધુને પોતાના મા બાપના કલ્યાણ કરવાની ઈચ્છા રહેતી હતી અંતર્યામી, પણ મહારાજે જાણ્યું કે આને ઘરબાર પરિવાર છોડી દીધો છે, તોય હજી આને મમતા જાતી નથી કે મારા કુટુંબનું પણ મારે કંઈક સારું કરવું, એનું કલ્યાણ કરવું, એનું ભલું કરવું. એટલે હવે તું એની ચિંતા છોડ, કોઈક બીજા સાધુ કરશે તારા કુટુંબનું મા બાપનું કલ્યાણ, તું તારું કર મમતે કરીને, એના કલ્યાણ માટેના સંકલ્પ ના કર સાધુ થઈને. પણ કોક કોકને ઈચ્છા રહેતી હતી. તે ઉપર શ્રીજી મહારાજે બહુ પ્રકારે વાત કરી, એક બે પ્રકારે નહીં, બહુ પ્રકારે વાત કરી અને કહ્યું કે જ્યાં જ્યાં દેહ ધર્યા હશે ત્યાં ત્યાં ઘણા મા બાપ કર્યા હશે. બોલો, કર્યા હશે કે નહીં? માટે જો મા બાપનું કલ્યાણ ઈચ્છવું હોય તો તેનું બધાયનું ઈચ્છો ને, આ એક જ દેહના મા બાપનું શા માટે? જ્યાં જ્યાં અવતાર ધર્યા છે ત્યાં ત્યાં મા બાપને કુટુંબ થયા છે, એનું કોઈનું તમે કલ્યાણ કર્યું નથી. આ દેહ ધર્યો એના મા બાપના કલ્યાણને ચોંટી પડ્યા. સર્વનું ઈચ્છવું એમ સમજીને આ દેહના મા બાપનો જે સ્નેહ છે, સ્નેહ મમતા છે, એનો ત્યાગ કરવો. મહારાજ કે હું તો આત્મા છું, મારે માં નહીં, બાપ નહીં, ઘર નહીં, ગામ નહીં, કુટુંબ નહીં, દેહ નહીં, ઇન્દ્રિયો નહીં, હું શુદ્ધ ચૈતન્ય આત્મા. આવું ગોખવા માંડો, પકડી લો, સમજી જાઓ. એ પ્રકારે શ્રીજી મહારાજે ઘણીક વાર્તા કરી. એ વાતને સાંભળીને મહાનુભાવાનંદ સ્વામી આદિક સંત તે શ્રીજી મહારાજને પગે લાગ્યા ને એવી રીતની ઈચ્છાનો ત્યાગ કરતા હવા. બીજું, મુક્તાનંદ સ્વામી, ગોવિંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી આદિક સંત મંડળને પરમહંસની દીક્ષા આપી અને દાસાંત નામ હતા તે આનંદાંત નામ કર્યા. પેલા મુકુંદાસ હતું ને, શ્રીરંગદાસ નામ હતું, મહારાજે એને નંદ પદવી આપી. આ જયસંગભાઈના બાગમાં વેલાલમાં કરેલું. પણ આપણે તો એટલી વાત સમજવાની છે કે મહારાજ સિવાય આપણે બીજે ક્યાંય મમતાને હેત રખાય નહીં. જો ભગવાન પાસે જવું હોય, પ્રીતિ તોડજો રે, જૂઠા જાણી કુટુંબ પરિવાર, આ ચોથી કડીની આપણે આ રીતે વ્યાખ્યા કરી સમજ્યા. આઈએ પાંચમી કડીમાં. સહુ તમે પાળજો રે, સર્વે દ્રઢ કરી મારા નેમ. સહુ તમે પાળજો રે,
કરવે તણતરી મારાને
તમ પરિજ શેરે ધર્મને ભક્તિ કરશે ક્ષેમ
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 સહુ તમે પાલજો 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 રે સર્વે દ્રઢ કરી મારા ને
સૌ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા ને
સર્વે દ્રઢ કરી મારા ને
ઓ સર્વે દ્રઢ કરી મારા ને
ત્રીજા પદમાં મહાત્મ્ય જ્ઞાન કહ્યું એમાંથી ભક્તિ ઉદય કરાવડાવી ચોથા પદમાં વૈરાગ્ય કહ્યો ત્યાગ કહ્યો આત્મજ્ઞાનની વાતો કરી અને હવે ધર્મની વાત કરે છે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહાત્મ જ્ઞાન આ બધા કલ્યાણ માટેના અગત્યના પાયા છે એ બધી જ વાત આજ મારે ઓરડેમાં ભગવાન સ્વામિનારાયણે ટૂંકા શબ્દમાં સમાવી લીધી છે એટલે સવારે મેં કહ્યું હતું કે આજ મારે ઓરડેના ચાર પદ એટલે ચાર વેદ સમજી લો મારા નિયમનું પાલન કરો ધર્મનું પાલન કરો મારી આજ્ઞાનું પાલન કરો મારી મરજીથી વિરુદ્ધ તમે કોઈ પણ પ્રકારે વર્તન કરશો નહીં જો તમારે કલ્યાણ જોતું હોય તો અને જો તમે એ રીતે ધર્મ પાલન કરશો અને ભક્તિ કરશો તો ધર્મ અને ભક્તિ એ બે ગુણ એવા છે કે એણે કરીને તમારી નીચે સર્વ રીતે રક્ષા થશે ધર્મ અને ભક્તિ તમારું કુશળ કરશે ક્ષેમ કરશે કલ્યાણ કરશે કેમ જે એ ગુણો બહુ જબરા છે ધર્મ ભક્તિ આજ્ઞાન ઉપાસના તમારું કલ્યાણ કરશે આજ્ઞા ઉપાસના રહિત જિંદગી જીવશો નહીં ધર્મ ભ્રષ્ટ થશો નહીં ઉપાસના ભંગ થવા દેશો નહીં કીજીએ એ બે ગુણ તમારું કલ્યાણ કરી નાખશે અદભુત વાત છે પણ આ ધર્મ નિયમમાં કાયમ રહેવું અને ભગવાનની ઉપાસના પરાયણ રહેવું એ કાંઈ છોકરાના ખેલ તો નહીં કોઈક સમયે મહારાજ ભુજ ગયેલા ભુજમાં સુંદરજીભાઈને ઘેરે ઉતારો કર્યો હતો સુંદરજીભાઈ સુતાને ઘેરે બિરાજમાન હતા ત્યાં લાધીબાઈ આવીને મહારાજને પગે લાગ્યા અને એમ બોલ્યા મહારાજ હરજીવન પરણે છે તે મારે એની જાનમાં જવું પડશે આ એનો ભાઈ થાય મારે એની જાનમાં જવું પડશે ત્યારે મહારાજ બોલ્યા છે તમારે સાંખ્યોગી બાઈને શા સારું જવું પડે શું કામ એ મહારાજ મારી મા મરી ગયા છે ને બીજું કોઈ માણસ અમારા ઘરમાંથી જાય એમ નથી માટે મારે જવું પડશે મહારાજ કે ના લાધીબા તમારે હરજીવનની જાનમાં જવું નથી ના અમારે જવું પડે ના પાડીતી લાદીબા ન માન્યા ભગવાનની આજ્ઞા ભગવાને કહેલો નિયમ ન પાળ્યો અને જાનમાં ગયા તે આવતા ગાડા ઉપરથી પડી ગયા માર્ગમાં અને બહુ વાગ્યું ઉપાડીને ઘેરે લાવ્યા પછી મહારાજને ખબર પડી તો મહારાજ ખબર કાઢવા સારું આવ્યા અને મોઢું જડબું ચોંટી ગયેલું ખુલે નહીં સમજ્યા દાંત બંધ થઈ ગયા એ જોઈને મહારાજ એમ બોલ્યા છે બકરીનું દૂધ મંગાવો પછી બકરીનું દૂધ લાવ્યો મહારાજે પોતે બકરીના દૂધની રાબ કરી તાવી તાવી અને તે દાંત પોળા કરીને મહારાજે પોતે લાધીબાઈને રાબ પાઈ અને બોલ્યા સાંજે પણ અમો બકરીના દૂધની રાબ કરીને પાછું એમ કહીને સુંદરજીભાઈને ઘરે પધાર્યા અને સાંજે પણ એવી રીતે મહારાજે પોતે રાબ કરીને લાધીબાઈને પાઈ ત્યારે આંખ ઉઘાડી અને મહારાજને જોયા મહારાજે ત્રણ દિવસ બકરીના દૂધની રાબ કરીને લાધીબાઈને પાય અને હાજા કર્યા આગીના લોપી તો આવું દુઃખ આવ્યું બીજું આશ્ચર્ય કે ભગવાનનો ભક્ત ભગવાનનું માને નહીં આજ્ઞા લોપે મનમાની કરે તો પણ મહારાજ પાછા એના માટે રાબ બનાવે એને પાછા રાબ પાય હેત રાખે હાજા કરે અને સમજાવે કા મારી આજ્ઞાનું મહત્વ સમજાણું. આજ્ઞામાં બહુ તાકાત છે. માણસ આજ્ઞા પાળે તો ડુંગર જેવા દુખાવવાના હોય ને તોય એને કંઈ અડી પણ ના શકે, આવી જબરજસ્ત આજ્ઞામાં શક્તિ છે. અને આજ્ઞા જો લોપે ને તો એક અણુય દુખાવવાનું ન હોય તોય ડુંગર જેવડું દુખાવી પડે, ખોપરી ઠેકાણે થઈ જાય, ધોળે દિવસે તારા દેખાય જાય, છઠ્ઠીનું ધાવણ નીકળી જાય. આજ્ઞા કઈ જેવી તેવી ચીજ નહીં, પુરુષોત્તમ નારાયણની આજ્ઞા છે. માટે વાયડાઈ કરીને એની આજ્ઞાને ગણ્યા વગર મન ફાવે એમ કરવું એ તો કરાય જ નહીં, એ ધંધો કર્યા જેવો નહીં. સમજી જાવું.
જે જે વચન જેને કયા તેમાં રહેવું સૌને રાજી થઈ, આજ્ઞા અદ્રી ઉલ્લંઘતા એ સમજો સૌને સારું નહીં. નહીં હારું બાપા, સીધ લઈએ સંતાપને વચન થી વર્તી બાર, નિષ્કુળાનંદ ન લોપીએ ન લોપીએ વચન હરિનું લગાર.
સ્વામી આવું કે છે, સ્વામી કે છે ન લોપાય, એ કામ કર્યા જેવું નહીં. મહારાજને અને મહારાજના વચનને પકડી જ રખાય. મહારાજને પકડી રાખવા એટલે ઉપાસના, મહારાજના વચનને પકડી રાખવા એટલે આજ્ઞા. આજ્ઞાના ઉપાસના બે અતિ અગત્યના કલ્યાણના મુખ્ય સાધન છે. સૌ તમ પાળજો, સર્વે દ્રઢ કરી મારા નેમ, તમ પર રીજશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. જોને ગઢડાના પ્રથમના 34માં વચનામૃતમાં કેવી સરસ મહારાજે વાત કરી. મુક્તાનંદ સ્વામી મહારાજને કે મહારાજ, આ જીવ છે ને એ ભગવાનનું ભજન કરે છે, ભગવાનને એને પામવું છે, તો પણ દુખ્યો કેમ થઈ જાય છે? મહારાજ કે સ્વામી, પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે જીવ આડો ઓળો ડોલે છે ત્યારે કલેશને પામે છે, બીજું કોઈ કારણ નથી. જેને જેને જે જે દુઃખ આજ દિવસ સુધીમાં આવ્યા છે એ આગીના બહાર જવાથી આવ્યા છે. હાલ પણ જેને જેને જે જે દુઃખ હશે, તકલીફ હશે, મુશ્કેલી હશે, એ પણ આગીના લોપી હશે, એના ફળરૂપે હશે. અને ભવિષ્યમાં પણ જેને જેને જે દુઃખ આવશે, મૂંઝવણ આવશે, તકલીફ આવશે, પ્રોબ્લેમ આવશે, એ પણ કાંઈક ને કાંઈક પોતે મનકર્મ વચને પરમેશ્વરની મરજી વિરુદ્ધ ધંધો કર્યો હશે એનું ફળ હશે. આ વેજ દુઃખ. આ 34મું વચનામૃત કહે છે, પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડોળો ડોલે ક્લેશ આવે, વચનામૃત ખોટું ન પડે. અને જો વચનને વિશે રહે સ્વામી, અને જો ભગવાનના ભક્ત સંતો આચાર્યો બધા ભગવાનના વચનમાં રહે તો જેવો ભગવાનનો આનંદ છે ને એવા આનંદમાં રહે. સવાલ જ નહીં. કેવા આનંદમાં? જેવો ભગવાનનો આનંદ છે એવા આનંદમાં રહે છે. અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને કલેશ થાય છે, એટલો એને કલેશ થાય છે. બધાયને એ ટુ ઝેડ, નાના નાના સત્સંગીથી માંડીને મોટામાં મોટા કહેવાતા સંચાલકો, આગેવાનો, વડીલો, બધાને થાય. માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગ્રહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થને રહેવું. કોઈએ મનમાની કરવી નહીં, ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો કલેશ થાય છે. સૌ તમ પાળજો રે, સર્વે દ્રઢ કરી મારા ને, તો તમ પર રીતે ધર્મન ભક્તિ કરશે ક્ષેમ. જો ભગવાન કે એમ કરીએ ને તો કેવા સુખી થવાય. પીપળિયાના ગણેશ ભગતની વાત સાંભળો, સાંભળ્યા જ. પીપળિયા ગામમાં ગણેશ ભગત રહેતા હતા. તે એકવાર ગઢડે આવ્યા અને મહારાજની આગળ 300 રૂપિયા મેલ્યા. આ પીપળિયા ગામ મોરબી પાસે આવ્યું છે, ત્યાંના છે. આ 300 રૂપિયા મૂક્યા અને એમ કહ્યું છે, મહારાજ સાધુને આની રસોઈ જમાડો, સાધુને રસોઈ આપવા માટે આ રૂપિયા લેવો છું. ત્યારે મહારાજ કહે, રસોઈ દેવી છે કે અમે કહીએ તેમ કરવું છે? સવાલ કર્યો, કોઈ હરિભગત રૂપિયા દેવા આવે તો પાકું કરીને આવે કે મારા આ રૂપિયા આમાં જ ને અહીંયા જ વાપરવાના તમારે. અને કેટલાક હરિભગત ડાયા હોય છે, એ એમ કહે છે કે લ્યો આ જ્યાં સારું લાગે, જ્યાં દેવા જેવું હોય, વાપરવા જેવું હોય ત્યાં આનો શું યુઝ કરજો. આ બે પ્રકારના ભગત છે, એમાં જે છૂટ આપી દે કે જ્યાં જરૂર હોય ત્યાં વાપરજો, મારી કોઈ શરત નથી કે આ આમાં જ વાપરો, જ્યાં જરૂર હોય ત્યાં વાપરો, બસ આમાં જ વાપરો એમ નહીં, જરૂર ક્યાં છે, મંડપના પૈસા દેવામાં જરૂર હોય તો એમાં વાપરો, બેનર છપાવવામાં જરૂર હોય તો એમાં વાપરો, પાથરણામાં જરૂર હોય, ખુરશીઓ લાવવામાં જરૂર હોય એમાં વાપરો, દેવના થાળમાં જરૂર હોય ત્યાં વાપરો, સંતન રસોઈમાં જરૂર હોય ત્યાં વાપરો, જ્યાં જરૂર હોય ત્યાં રૂપિયા વાપરજો. આવી ઘણા ભક્તો બહુ કુનેહથી વાત કરે છે, તો ઘણા લોકો સમજણ નહીં હોવાથી નક્કી કરીને આવે કે આ મારા રૂપિયા આમાં જ વાપરવાના, બીજે નહીં હો, બીજે ના ના નહીં નહીં, નક્કી કરેલું હોય. પણ આ ગણેશ ભગત બહુ ડાયા હતા. મહારાજે જ્યારે એને એમ કહ્યું કે જો અમે કહીએ એમ કરવું છે, રસોઈ દેવી છે, તરત ભગત બોલ્યા, મહારાજ તમે કહો એમ કરવું છે, મારે ડાપણ કરવું નથી, આપને જેમ ઈચ્છા હોય એમ મારે કરવું છે. ત્યારે મહારાજ કહેતો, કડિયાના પગાર ચડ્યા છે, મારે એમાં રૂપિયાની જરૂર છે, સાધુ તો રોટલા દાળ ખાય છે, લીલા લહેર થાય છે, પણ આ કડિયાને હું દેવું, કામ બંધ થાય, માટે તું કહેતો તારા પૈસા સાધુની રસોઈમાં નહીં, કડિયાના પગાર દેવા વાપરીએ. તો ગણેશ ભક્ત કે બહુ સારું મહારાજ એમ કરો, નહીતર ઘણાને એમ થાય મારા પૈસા કડિયા લઈ જાય, નહીં હો આવું બધું હોય. મહારાજનું માન્યા અને મહારાજની મરજી પ્રમાણે કર્યું, તેથી શ્રીજી મહારાજ બહુ રાજી થયા. આવી તો કેટલીક ભગાદોષી વગેરેની, ખેંગાર ભગત વગેરેની વાતો છે જે અનેક વાર આપણે સાંભળી છે, એટલે મેં નથી લીધી. આ ગણેશ ભક્તની વાત નવી હતી.
હરિહર કી સુખ આપે જો વર્તી એ વચન માય, હરિહર કીને સુખ આપે જો વર્તી એ વચન માય, મેલી ગમ તું મન તણુ રહીએ શ્યામ ગમ તે સદાય. સહુ તમે પાલજો રે સર્વે દ્રઢ કરી મારાની, એ તમ પર રીજશે રે ધર્મને ભક્તિ કરશે.
ઘણાને તો નિયમ હારે જ વેર છે, નિયમ પાળવા એને બિલકુલ ગમે નહીં, કીડીયું ચડે નિયમમાં રહેવું પડે ને, એટલે એને જાણે મારી નાખ્યો હોય ને એવો ઢીલો થઈ જાય, છૂટો મૂકી દો ને તારે મન ફાવે એમ કરે તો એવો ઉમંગમાં આવી જાય. જરાય જો એને રોક્યો ટોક્યો કે નિયમ પ્રમાણે વર્તાવવાની ઈચ્છા કરી એટલે મૂંઝાવા જ માંડે કે સાલું ટાઈમે ઉઠવું પડશે, ટાઈમે જમવું પડશે, ટાઈમે હોવું પડશે, જરા આમ કરવું પડશે, જરા તેમ કરવું પડશે, આ બધું બંધન મને ના ફાવે. કર તારે લે મર જા લક્ષ્વરાશીમાં, તને બંધન ફાવતું નથી. તો કેટલાય મેં એવા માણસો જોયા બાયુ ભાઈઓ, નિયમમાં રહેવામાં સમજે જ નહીં, માને જ નહીં ને કાંઈ, ફાવે જ નહીં નિયમ એને. અને ઘણાના તો મનમાં એમ જ છે, અમારે નિયમ પાળવાનો, અમે તો ટ્રસ્ટી છીએ, અમે તો ચેરમેન છીએ, અમારે લાઈનમાં રહેવાનું, તારા બાપને રહેવું પડે જો વ્યવસ્થા જાળવવી હોય તો. પોપાભાઈ નું રાજ છે, પીએમ મોદીને નિયમ પાળવા પડે, એને પહેલા પાળવા પડે, જે મોટા હોય ને એને પહેલા પાળવા પડે, તો એને જોઈને બધા પાળે. પણ ઘણાને તો અમારે નિયમ, અરે તારી ભલી થાય, કેમ તું ઉપરથી પડ્યો છો, તાર બા નથી, જેને બા હોય ને એને બધાય નિયમ પાળવા પડે. એકે એકને પાળવા પડે, હાલે જ નહીં એમાં, નહીતર તો આ જગતની વ્યવસ્થા જ ન રહે યાર. શિક્ષાપત્રીમાં નિયમ જેના જેના લખ્યા છે ને એને બધાને પાળવાના હશે ત્યારે જ લખ્યા હશે, કાં કોઈને કાઢ્યા? બધાના લખ્યા, ગ્રહી ત્યાગી આચાર્ય આચાર્ય પત્ની વિધવા સદવા ભાઈ બધાને લખ્યા, લખ્યા પાળવાના હશે તો જ લખ્યા છે ને. કોઈ એમ કે ભાઈ અમારે, હા તમારે, તમારે પણ તમે દાસ જ છો, પરમેશ્વર કોઈ નથી, પરમેશ્વર એક સ્વામિનારાયણ જ છે, એને નિયમ ન પાળે હાલે, બાકીના બધાએ પાળવા જ પડે, નિર્માની રહેવું જ પડે, ડાયા થવું જ પડે, ને જો બહુ પછી અટંટ રહે તો મૂળિયામાંથી ઉખડી જાય, ખુરશીને જાય, પદ બદ બધું ઉયું જાય, તકલીફ થાય, પાળવા જ પડે ભાઈ. ઘણા કે અમારે પાસ લેવાનો, જમવાનું ભોજન પાસ લેવો ન લે બાધે, અમારે લાઈનમાં ઉભું રહેવાનું, લેવાનું કરવું હું, હજી તો જડતા જાતી નથી. તમે જાઓ વિદેશ જાઓ, એરપોર્ટ ઉપર જોજો, એક માણસ લાઈન બારો ન હોય. બહારના દેશોની જરા શિસ્ત તો જોઈ આવો, વ્યવસ્થિત બધા લાઈનમાં ચાલે, આપણે ને લાઈનમાં કોઈ સમજે જ નહીં, સીધું માથું મારીને મોજ ના ચાલે ભાઈ. સર્વે પાળજો દ્રઢ કરી મારા નેમ, નેમ તો પાળવા જ પડે, ગમે ન ગમે એ તો કરવું જ પડે. નિમ બારું વર્તાય નહીં બાપ માં હારું નહીં, જેને જે રીતે આજ્ઞા કરી હોય, જેને જે રીતે કરવું ઘટતું હોય, જેને જે રીતે રહેવું પડતું હોય, તેણે બધાએ આચાર્યોએ ત્યાગીઓએ ગૃહિયોએ સાંખ્યોગ્ય હોય આચાર્ય પત્નીઓએ જેના શિક્ષાપત્રીમાં નિયમ છે એ બધાએ નિયમ પ્રમાણે જીવવું પડે, અને જો ના રહે તો એને દુઃખ આવે આવે ને આવે, મૂંઝવણ આવે આવે ને આવે, તકલીફ પડે પડે ને પડે. જો વચનામૃત પ્રથમનું 34મું સાચું હોય તો, અને શિક્ષાપત્રી સાચી હોય તો, અને સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો થાય જ મુશ્કેલી. જોવો ને રામાનંદ સ્વામીએ કોઈક બાઈ વાંકમાં આવી હતી, એને 5 ખાસડા મારવાની એક બીજી બાઈને આજ્ઞા કરી કે આ વાંકમાં આવી છે, તું એને 5 ખાસડા માર. તો ઓલીને ઉમંગ આવી ગયો, 6 ઠપકાર્યા. રામાનંદ સ્વામી કે રાખો, 5 ખાસડા તો મેં તમને મારવાના કહ્યા હતા, તે તમે મારી આજ્ઞા એ કરીને એને માર્યા, એનો જે દંડ હશે એ તો હું ભોગવીશ, પણ 6ઠું તમે તમારી મેળે માર્યું, એનો દંડ તમારે ભોગવવો પડશે. પછી એ પાપમાં એ બાઈ સત્સંગમાંથી વિમુખ થઈ, આવું મોટું એને એ પાપ નીડ્યું, ગઈ કલ્યાણમાંથી. સહુ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ, તમ પર રીજ શે રે ધર્મને ભક્તિ કરશે ક્ષેમ. શું અદ્ભુત વાતો છે. પણ હવે અત્રે આ વાતને અહીંયા આપણે રોકી દઈએ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ
સ્વામિનારાયણ
સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની